बोलो श्री स्वामी नारायण भगवान की, श्री लक्ष्मी नारायण देव की, श्री नारायण मुनि देव की। विदुर जी, धृतराष्ट्र महाराज ने जीवन में सुखी केम थवाय, શાંતિ કેમ રે, એની બહુ સરસ મજાની આપને પણ ઉપયોગ થાય એવી વાતો કરે છે। વિદુરજી કહે છે, બલવંતમ યો ન દ્વેષ્ટિ, જે બળવાનની સાથે વેર બાંધે છે એને મૂર્ખ કહેવાય। મૂર્ખના લક્ષણ ચાલે છે, પેલા પંડિત ના ચાલતા, બળવાનની સાથે જે વેર બાંધે છે એને મૂર્ખ કહેવાય। ભલે એનો વાંક હોય પણ બળિયાની સાથે કોઈ દાડો વેર બંધાય એમ આપણે કોઈ દાડો કોઈ રીતે ફાવીએ જ નહીં। ડાયો માણસ એને કહેવાય ક્યારેય કોઈની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ બગાડે નહીં। ન જમતું હોય તો ઓછું કરાય, પણ વેર ન કરાય, સંબંધ બગાડે નહીં। ક્યારે કયો વ્યક્તિ કઈ રીતે આપણને હેરાન કરે એનું આ દુનિયામાં કાંઈ નક્કી હોતું નથી। એટલે વિદુરજી કહે છે, બળવાનની સાથે દ્વેષ ન કરવો। અદ્ભુત વાત કરે છે, ગઈકાલે આપણે વાત કરી હતી મિત્રની સાથે દ્વેષ ન કરવો અને અમિત્રની સાથે પ્રીતિ ન કરવી। આપણો દુશ્મન હોય એની સાથે પ્રેમ ન કરવો અને જે પ્રેમી હોય આપણા એની સાથે કોઈ દાડો દ્વેષ ન કરવો। એક વસ્તુ આપણે ચોક્કસ આમાંથી સમજાય કે જેટલું સહન કરતા આવડે ને જેટલું છોડતા આવડે એટલા આપણે સમજદાર અને એટલા સુખી। આ વાત આપણને ભાગવતના 12મા સ્કંદની અંદર, 11મા સ્કંદની અંદર ભગવાન કૃષ્ણને ઉદ્ધવના સંવાદથી દત્તાત્રેય બહુ અદ્ભુત સમજાવે છે। અલમસ્ત દત્તાત્રેયને માત્ર એક લંગોટીને હાથમાં કમંડળુંવાળા યદુ મહારાજે જ્યારે મસ્તીવાળા સાધુ જોયા ત્યારે યદુ મહારાજ પોતાના રાજભવનમાંથી ઉતરીને ઓટલે બેઠેલા દત્તાત્રેયના ચરણમાં વંદન કરે છે। અને ત્યારે એવું પૂછે છે કે પ્રભુ, મારી પાસે બહુ બધું છે પણ તમારી પાસે જે મસ્તી, તમારા મોઢા ઉપર જે આનંદ, એ મારી પાસે નથી। જ્યારે તમારી પાસે કાંઈ નથી તે છતાં આ મસ્તી, આનું કારણ? ત્યારે દત્તાત્રેયે 24 ગુરુ બતાવ્યા છે। કેટલા ગુરુ? 24 ગુરુ। એમ આપણે કલ્પના ન કરી શકીએ એવી વ્યક્તિને એને ગુરુ કર્યા, વેશ્યાને પણ એને ગુરુ કર્યા છે। જેને આખું ગામ ગાળું દેતું હોય એ દત્તાત્રેયના ગુરુ હતા। એ બતાવે છે કે બધાએમાંથી કંઈક સારું લેવાય, આપણામાં ખરાબ વસ્તુ એનો ત્યાગ કરાય। ત્યાં એક વાત આને લગતી આવે છે, એણે એમ કીધું કે મારી સમળી પણ મારી એક ગુરુ છે। તે કે કઈ રીતે પ્રભુ? સમળીએ ધરતી ઉપરથી માંસનો લોચો ઉઠાવ્યો અને પછી એની પાછળ કેટલાય ગીત પીડ્યા, કેટલી બળવાન સમળીઓ પડી, બધી ફરી, પણ એને ક્યાંય શાંતિ થઈ નહીં। પણ જ્યારે મોઢામાં પકડેલો માંસનો લોચો છોડી દીધો એની મિનિટે શાંતિ થઈ। આ આપણે આપણા ખરાબ માંસના લોચા રૂપી સ્વભાવને જ્યાં સુધી નથી છોડતા ત્યાં સુધી દુનિયાની કોઈ સંપત્તિ કે કોઈ વ્યક્તિ આપણને સુખી નહીં કરી શકે. તમે ઘર છોડીને બીજે જશો તો તમે જેવા અહીંયા છો એવું ને એવો સમાજ તમે ત્યાં ઊભો કરી દેશો. સમજાય છે તમને? એવો સમાજ, એવા જ આજુબાજુવાળા તમને ત્યાં મળી જાય. એક સ્થાન છોડવાથી વ્યક્તિ સુખી નથી થતો. વ્યક્તિ ત્યારે સુખી થાય છે કે પોતાની માન્યતા અને સ્વભાવ છોડવાથી. હું અહીંયા હોઉં તોય ભલે, હું વડતાલ જાઉં તોય ભલે, હું મુંબઈ જાઉં તોય ભલે, મારી અંદર પડેલું તો મારી સાથે જ આવવાનું છે. આપણને આજુબાજુવાળા નથી નડતા. સમજાય છે તમને? આપણને આજુબાજુવાળા નથી નડતા, આપણે જ આપણને નડતા હોઈએ છીએ. જે ગાદી ઉપર ધૃતરાષ્ટ્ર છે એ જ ગાદી ઉપર ધર્મરાજ યુધિષ્ઠિર બેઠા હોત તો આ સમાજ તૈયાર ન થયો હોત, તો દુર્યોધન ન પાક્યો હોત, તો દુશાસન, શકુની અને કર્ણને કોઈ જગ્યા જ ન હોત. કદાચ દુર્યોધન જન્મો હોત તોય ધર્મરાજ યુધિષ્ઠિરના અનુકૂળ જન્મ હોત. બહુ ગજબની એક એક વાત અહીંયા વિદુરજી સમજાવે છે. વિદુરજી કહે છે, દુષ્ટ કર્મનો આરંભ જે કરે છે એને મહામૂર્ખ કહેવાય. હવે અદ્ભુત આ વાત આવે છે, સંસાર યતિ કૃત્યાને સર્વત્ર વિચકિસતે ચીરમ કરોતિ ક્ષિપ્રારથે સમૂઢો ભારતર્ષભ. જે પોતાને કરવા જેવું જે કામ હોય એ સેવકો પાસે કરાવે છે, ગઈકાલે આવ્યું તું, એને મૂર્ખ કહેવાય. અમુક કામ આપણે જાતે કરવું પડે, પૈસાનું છે, ઝવેરાત દાગીનાનું છે, એ પછી સેવકોને ન આપી દેવાય કે ભાઈ આમ મૂક્યાય, સમજ્યા? હા, એ લઈને જતો રહે. સેવકોએ કરવાનું કામ સેવકો પાસે કરાવે. પછી ચિરમ કરોતિ ક્ષિપ્રાર્થે, દરેક કામની અંદર જે શંકા કર્યા કરે એને પણ મહામૂર્ખ કીધો. કાંઈ પણ હોય એટલે તરત શંકા કરે. આવા શંકાશીલ સ્વભાવવાળા એક જ વ્યક્તિ જો ઘરમાં હોય તો કોઈને હક લેવા દે નહીં. અને આવો સ્વભાવ જાજો બાય માણાનો હોય, શંકા જ કર્યા કરે. કાંઈ પણ હોય શંકા જ કર્યા. તમે થોડાક મોડા હોત કે ક્યાં ગયા હતા, એટલે અમારી માથે આ બધું જ કે ઘડીક મોડું આવ્યા નહીં. સાંજે તમને ખાવાનું પચ્યું ન હોય ન ખાવ તો કે ખાઈને આવ્યા છો, હું ખાઈને આવે તારો જીવ લો. શંકાશીલ સ્વભાવ રાખનારો મહામૂર્ખ છે. પછી વાત કરે છે, શ્રાદ્ધમ પિતૃભ્યો ન દદાતી દેવતાની ન ચારસતી સુહૃદ મિત્રમ ન લભતે તન્માહુર મૂઢ ચેત. જે વ્યક્તિ પોતાના પિતૃઓનું શ્રાદ્ધ નથી કરતો એ મૂર્ખ છે. જેણે જન્મ આપ્યો છે, સમજાય, જેણે મોટા કર્યા, જેણે ભણાવ્યા, જેણે આ ધરતી ઉપર ચાલતા શીખવાડ્યું, જેણે બોલતા શીખવાડ્યું, એના પ્રત્યે આપણી કંઈક તો ફરજ હશે કે હશે જ નહીં. એ ફરજ જે અદા નથી કરતો એ મૂઢ છે, એ મૂર્ખ છે. પછી જે પોતાના ઈષ્ટદેવની પૂજા નથી કરતો એ મૂર્ખ છે. વિદુર કેટલી આધ્યાત્મિક વાતે લઈ લે છે અને વ્યવહારિક વાત લઈ લે, ઈષ્ટદેવની પૂજા નથી કરતો, એ મહામૂરખ છે. ઈષ્ટદેવની પૂજા શા માટે કરવાની? કારણ કે આપણે આ સંસારમાં છીએ, આમાં ક્યારે કઈ જગ્યાથી કઈ પ્રકારની વિપત્તિ આવી જાય ને કયો ગ્રહ સામે આવીને ઊભો રહે એનું કંઈ નક્કી છે? અત્યારે આપણે લહેરથી જીવીએ છીએ, એક કલાક પછી સમાચાર આવે કે ભાઈ તમારે આ ઉપાધિ આવી છે, શું કરીએ? જો ઈષ્ટદેવની પૂજા કરતા હોઈએ, પરમાત્માનો આશ્રય હોય તો આપણી મુશ્કેલી ઓછી થાય છે. મુશ્કેલી 100ની સ્પીડમાં આવતી હોય એના બદલે 60ની સ્પીડ થઈ જાય એટલી રાહત થાય. અને બીજું શું ફાયદો થાય છે કે જે ભગવાનની તમે પૂજા કરો છો, ભજન કરો છો, ભક્તિ કરો છો, શરણાગતિ રાખો છો, એ ભગવાનની ઉપરની જે શ્રદ્ધા ને વિશ્વાસ આપણા દુઃખને કાપી નાખે છે, બહુ ઓછું કરી નાખે. સાધુઓનું આશ્વાસન મળે છે. આપણે જે ભાંગી પડવાના હોય એ આપણે નહીં થતું. અને અમારે કાંદીવલીમાં સૂર્યકાંતભાઈ છે પાઇલોટ, એ મને વાત કરતા હતા કે સ્વામી અમે કે ધનબાદ બાજુ કોલસાની ખાણો હતી અમારા બાપાને, ઘરની ટ્રેનો એ જમાનામાં, પણ ઇન્દિરા ગાંધીએ બધું સરકાર હસ્તક કર્યું ત્યારે અમારે રહેવા માટે ઝૂંપડું નહોતું રહ્યું. અને બધા અમે કચ્છીઓ હતા, એમાં કે મારી દેખતા જ જેટલા સત્સંગી નહોતા, જેને સાધુનો યોગ નહોતો, જેને ભગવાનનો આશરો નહોતો, એવા કેટલાય લોકો દવા પી પીને મરી ગયા. અમારે જેવું આ થયું એટલે તરત કચ્છના સંતોના પત્રો આવી ગયા, ધીરજ રાખજો, ભગવાન આપણી હારે છે, બીજા ખોટા સંકલ્પો કરતા નહીં, આ ભગવાને લઈ લીધું છે તો આના કરતાં અનંત ગણો દેશે. બસ આટલા જ શબ્દો કામ કરતા હોય છે જીવનમાં. શ્રદ્ધા બહુ મોટું કામ કરતી હોય છે. ઈષ્ટદેવની પૂજા કરવાનો મેઇન મતલબ એ છે કે આ સંસારમાં ક્યારે હું થાય, ક્યાં નક્કી છે? મોક્ષ તો એના ચરણે માથું મૂકીએ એટલે મળી જવાનું, પણ આટલી બધી વિપત્તિમાં જીવવું બહુ કઠણ છે. જીવા ખાચર ઝેર ઘોળવાની તૈયારી કરીને પીવાની તૈયારી કરી, ક્યાંય સાંભળ્યું દાદા ખાચર ક્યારેય અક્ષ એના ઓરડામાં બેહીને મરવાનો સંકલ્પ કર્યો? મરી જવાના સંકલ્પ થાય એ નિર્બળમાં નિર્બળ ને મૂર્ખમાં મૂર્ખ માણસ છે. એટલે ભગવાન જેવો બાપ છે ઓળખાત નહીં, ન ઓળખ્યા હોય એ ધંધો કરે. એટલે અહીંયા કહે છે ઈષ્ટદેવની પૂજા કરવી. સુમિત્રમ ને લબતે, સાંભળજો બધા, એને આ તો છે ને ઓલો શું કહેવાય, કાર્ડિયોગ્રામ કાઢે ને એવું છે, તરત હહો ને હહો ની ખબર પડી જાય. જેને સારા મિત્રો નથી મળતા એ મૂર્ખ છે. તમારી ઓળખાણ, તમારી ઉદારતા, તમારો સ્વભાવ તમારા મિત્રો ઉપરથી ખબર પડે છે. તમારી પાસે ભાઈબંધો કેવા છે, સારા છે કે જેને કોઈ ન બોલાવે એવા ભેગા કર્યા છે તમે, એના ઉપરથી તમારું માપ નીકળે છે. કેવો આ ઘડતર કરતો એવું નથી લાગતું? એક એક ટાંકણો આપણા જીવન ઉપર પડતો હોય, હે એક એક વાત માળી જબર છે. પછી બીજી વાત, ચિરમ કરો તીક્ષિપ પ્રાર્થે સમુઢો ભરત હર્ષવા દીર્ઘ સૂત્રી. અમારે સંસ્કૃતમાં મોટામાં મોટી ગાળે છે દીર્ઘ સૂત્રી. જેને સંસ્કૃત આવડતું હોય ને પછી એમ કે નારો હાવ દીર્ઘ સૂત્રી છે, એટલે ભયંકર ગાળે થાય. દીર્ઘ સૂત્રી એટલે જે કામ અત્યારે જ થઈ જાય એવું છે એને લંબાઈ વાત કરે, અત્યારે નહીં પછી આવજો, પછી આવીને ઉભા, અત્યારે નહીં પછી આવજો. એટલે આ એક જ મિનિટનું કામ છે, એક જ મિનિટમાં. અને લંબાવ્યા કરે, આજ કાલ પ્રમદાડે એમ કર્યા કરે, એનું નામ દીર્ઘસૂત્રી. અને આવા વ્યક્તિની ક્યારેય પ્રગતિ ન થાય. આળસુ હોય ને, આળસુ હોય, હુઈ રે, ખાઈને હુઈ રે, શું કરે? એટલે ભગવાને ખાઈને હોવા માટે જન્મ આપ્યો, કંઈક કરવા માટે જન્મ આપ્યો. એટલે દીર્ઘસૂત્રી જે હોય મહામૂર્ખ છે એવું વિદુરજી કહે છે. પછી અનાહુત પ્રવેશતિ અપૃષ્ટ બહુ ભાષતે. આહા, તમે સંસારમાં રહેતા હો અને તમારે ત્યાં કોઈ આવે અનાહુત પ્રવિષ્ટથી, સીધો આવીને ગીરી જાય, તમે બે માણા બેઠા હો કે તમે તમારો દીકરો ને આખો કંઈક ચર્ચા ચાલતી હોય, પૂછે નહીં, ઘાસે નહીં, સીધો જ આવી જાય. અને આ લોકો એમનો કે આવો આવો ન કે, અને આવીને સીધો ગોઠવાય જ જાય. કેમ છે? અત્યાર સુધી સારું હતું, તું આવ્યો એટલે બધું બગડી ગયું. એ મૂર્ખ છે. એટલે આપણે ગ્રહસ્થના ઘરમાં પૂછ્યા વગર જવાય? કારણ કે ત્યાં ગ્રહસ્થના ઘરમાં ક્યારેક રામાયણનું પાત્ર ભજવાતું હોય, ક્યારેક મહાભારતનું પાત્ર ભજવાતું હોય, ક્યારેક કયું પુરાણનો પ્રોગ્રામ ચાલતો હોય, કાંઈ નક્કી હોય ભાઈ, હે, કાંઈ હોય નક્કી, આમ ના માલતું હોય. એ ઘરમાં પત્ની રસોડામાંથી વેલણ જવા દે, સમજો જવા દે, ડોયો જવા દે, અને ઓલો ફળિયા ઉભો ઉભો કેચ કરે. ત્યાં મહેમાન આવ્યા, મહેમાન આવ્યા એટલે આવો 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 આવો, બધો પ્રોગ્રામ બંધી ગયો. ઓલાને સમજી ગયું કંઈક લાગે, આવો આવો આવો, વધારો બધા. મહેમાનને પૂછ્યું શું ચાલતું? બસ આવો તો ક્યારેક ક્યારેક પ્રોગ્રામ ચાલુ જ હોય અમારે. આનંદ કરતા હતા, ખુશી કરતા હતા, મજા કરતા હતા. કેમ? તો બસ બેને આનંદ આવે. પણ હું તો કે એને ક્રોધ ચડે ને એ અંદરથી બધું આવવા દે, આંટી જાય તો એ રાજી થાય, અને ચૂકાવી દઉં તો હું રાજી થાવ. કે આવા કાર્યક્રમો ચાલતા હોય ક્યારે માણસને આંખ ઉપરથી માણસને ખબર પડી જવી જોઈએ કે આપણે અહીંયા આવ્યા છીએ, યોગ્ય સમય નથી તો આપણે અહીં બેસાય નહીં, આપણે નીકળી જવું પડે. એટલે અહીંયા વાત કરી અનાહુત પ્રવિશતિ, બોલાવ્યા વગર અને કીધા વગર જે ગ્રહસ્થના ઘરમાં જઈને ગોઠવાઈ જાય છે એને મૂર્ખ કહેવાય. પછી વાત કરી અપૃષ્ટો બહુ ભાષતે. બે જણા વાત કરતા હોય, ત્રણ જણા વાત કરતા હોય, અગત્યની વાત હોય, પૂછવું ન હોય, કીધું ન હોય, એને ખબર ન હોય, અને વચ્ચે બોલ 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 કરે, એને પણ વિદુરજી મહામૂર્ખ કહે છે. પૂછ્યા વગર બોલવું નહીં. ડાયા માણસનું મોટામાં મોટું લક્ષણ એ કે બે જણા વાત કરતા હોય તો વચ્ચે આવીને બોલવું નહીં, બે જણા વાત કરતા હોય તો ત્યાં બાજુમાં જઈને ઊભું રહેવું નહીં. આ ડાયો માણસ. બે જણા વાત કરતા હોય ને આમથી આમ બે ચાર ઘૂમરી મારીને પાસે આવીને ઊભો રહે, એનું નામ મૂર્ખ. એવું વિદુરજી કહે. વચ્ચે બોલવું, હા પૂછે તો બોલવું, પૂછ્યા વિના બોલવું નહીં. અવિશ્વસ્તી વિશ્વસ્તી મૂઢ ચેતા નરાધમા. જેની ઉપર વિશ્વાસ કરવા જેવો ન હોય એની ઉપર જે વિશ્વાસ કરે એનું નામ મૂઢ કહેવાય, અને જેની ઉપર વિશ્વાસ કરવા જેવો છે એની ઉપર જ વિશ્વાસ કરવો. હા, અને એની ઉપર વિશ્વાસ ન કરે, બીજા ગામ ઉપર વિશ્વાસ કરે, એ માણસ ભવિષ્યમાં દુઃખી જ થાય, કોઈ દળ સુખી ન થાય. એટલું ચોક્કસ યાદ રાખજો. ચાણક્ય તો વિદુરજી કરતા એક પગલું આગળ વધી ગયા. હું તમારા માટે બહુ મહેનત કરું છું રોજ. જેટલા નીતિના પુસ્તક છે ને બધા મેં ગોતી પાડ્યા છે. હા, ચાણક્ય કેટલી ગજબની, ન વિશ્વસે કુમિત્રે ચ, મિત્રે ચાપી ન વિશ્વસે, કદાચિત કુપિતમ મિત્રમ સર્વમ ગુહ્યમ પ્રકાશયે. ચાણક્ય તો ગજબના માણસ છે. હા, એ એમ કહે છે કે ન વિશ્વસે કુત્રચિત, કોઈ ઉપર વિશ્વાસ ન કરો. આમ લોકોની ઉપર કોઈ દાડો વિશ્વાસ ન કરવો, પણ ચાણક્ય એમ કે જે પોતાનો જે મિત્ર હોય એમાંય પૂરેપૂરો વિશ્વાસ ન કરવો. કેમ, શા માટે ન કરવો? કુપિતે એ તમારો ભાઈબંધ જ્યારે ક્રોધિત થાય, અથવા તો ક્યારે માણસ હામો થઈ જાય કે નિક્કી આજે આપણી યારે જમતો હોય તો કાલે આપણી સામે પાલટી જમતો હોય, તો એ જ્યારે ત્યાં જઈને બેસે ત્યારે તમારી જેટલી ગુપ્ત વાતો હોય, જેટલી ખાનગી વાતો હોય, બધી પ્રકાશ કરે. એટલે ચાણક્ય કહે છે કે પૂર્ણ ભરોસો તો કોઈ વ્યક્તિ ઉપર મૂકવો નહીં. ગરડામાં મંદિર કરવાનું હતું ત્યારે સ્વામિનારાયણ ભગવાને ચોખ્ખી ચેલેન્જ કરી હતી, આ જે આપણે વાત કરીએ છીએ ગુપ્ત રાખવી, કોઈએ કોઈને કહેવી નહીં. પણ સંસ્કૃતમાં એક નિયમ છે, ચાર કાન સુધી વાત હોય તો જ ગુપ્ત રહે, જો છ કાન સુધી વાત પહોંચી એટલે તરત ધડાકો થાય. એમાંય તમારી ગુપ્ત મંત્રણા અને તમારા ધંધાની ગુપ્ત વાત બાઈ માણાને તો કોઈ દિવસ ભૂલે કહેવી, આવું એ કે હું નથી કહેતો, ભૂલથી નહીં ન કહેવી, એવું ચાણક્ય કોણ કહે છે? ચાણક્ય કહે છે. હવે જે ફરિયાદ કરવી હોય એ ત્યાં કરવી, હું તો એને કીધેલું તમને ખાલી સંભળાવું છું. બહુ અદ્ભુત વાત છે. હવે વાત આવે છે બીજાની નિંદા કરનારો મૂર્ખ છે. અને જ્યારે નિંદા કરતા હોય અને એ વખતે આપણે ત્યાં બેઠા હોઈ અને આપણે એમાં ભળી જાય તો આપણે મૂર્ખ છીએ, એવું વિતુરજી કહે છે. નિંદા કરતો હોય તો એમાં હાયે હા ભણવી નહીં, અને પોતાની નિંદા કોઈ કરતું હોય, સામેનો વ્યક્તિ બેઠા હોય પોતાની નિંદા કરતો હોય તોય ગરમ ન થઈ જાવ, એવું અહીંયા ચાણક્ય કહે છે. એમાં તમારે જજમેન્ટ ન આપી દેવું કે આમ જ છે. અગર આપણે છે આવું જ્યારે પ્રોગ્રામ ચાલુ થાય તરત કે હા એ તો આવો જ છે, મારે આવો અનુભવ થયો તો અહીંયા આમ કર્યું તો અહીંયા આમ કર્યું, તરત આપણે ચાલુ થઈ જાય. પણ જ્યારે બીજાની નિંદા થતી હોય અને આપણે એમાં જજમેન્ટ આપી દઈએ, નિર્ણય આપી દઈએ, ત્યારે હંમેશા આપણે આપણી તરફ જોવું કે ભાઈ આની જે વાતો થાય છે એવી ભૂલ હું તો નથી કરતો ને, આપણે બધાય જેનામાં સમજણ ઓછી છે એ ખાસ, કોઈ વ્યક્તિએ ભૂલ કરી એવી ને એવી ભૂલ એ માણસ ઘણી વખત કરતો હોય, પણ સામેની વ્યક્તિની ભૂલ બહાર આવી છે એટલે એની માથે ચડી જ બે, આખા ગામમાં ધજાગરો કરે. હે, એનાથી મોટો મૂર્ખ વિદુરજી કે બીજો કોઈ છે નહીં. અને બીજી વાત કરી કે અસમર્થ માણસે કોઈ દિવસ ક્રોધ ન કરવો, કેવી સારી વાત છે. અસમર્થ એટલે જે કાંઈ કરીએ કેમ, જે નહીં, જેનાથી આપણી ભાષામાં કહીએ તો પાપડી ભાંગે એમ નથી, એ માણસનો કરેલો ક્રોધ હાવ વ્યર્થ છે, એને ક્રોધ કરવો નહીં. હવે ગજબની વાત વિદુરજી અહીંયા આપણને કહેવા માગે છે, આત્મનો બલમ અજ્ઞાય ધર્માર્થ પરિવર્જિતમ અલભ્યમ ઇચ્છનૈષ્કમ અમૂઢમ બુદ્ધિ ઉચ્યતે. ધર્મ તથા અર્થથી રહિત એવા પોતાના બળને જાણતો નથી અને માત્ર હાથ પગ જોડી રાખીને અલભ્ય વસ્તુની ઈચ્છા કર્યા કરે એનાથી મૂઢ અને મૂર્ખ બીજો કોઈ નથી. કેટલી ગજબની, પોતાની અંદર જે ધર્મ છે પોતાની અંદર જે બળ છે એને જાણતો નથી અને માત્ર હાથ પગ જોડીને મોટી મોટી કામનાઓ કરે કે મને આટલા પૈસા મળી જાય, હું પૈસાવાળો થઈ જાઉં, મહેનત કરવી નથી ને એમનામ લઈ લેવું છે, એ મૂર્ખ છે. વિદુરજી કહે છે પરિશ્રમ વિના કાંઈ મળતું, આ તમારા છોકરાને મહેનત કાંઈ નથી કરવી, ડાયરેક્ટ બાપનું ઓગળી જવું, હારે હારે પાંડવોનું લઈ લેવું છે, આનાથી મોટા મૂર્ખ હે મહારાજ બીજા કોઈ નથી. પરિશ્રમ કરો, બાવડામાં બળ હોય તો મહેનત કરો, પરિશ્રમ વિના. અને પરિશ્રમ વિના મળેલી સંપત્તિ અને મળેલી મોટાઈ પણ માણસને પચતી નથી. આ જ વાત ચાણક્ય પાછા કઈ રીતે કે જો સાંભળો, શ્રમનો બહુ મોટો મહિમા છે. ઉપનિષદે વાત કરી, ઉપનિષદમાં આ વાત આવે છે કે તમે ચાલો તો તમારું ભાગ્ય ચાલે છે, તમે બેસો તો તમારું ભાગ્ય બેસી જાય છે, અને તમે સૂઈ જાઓ તો તમારું ભાગ્ય પણ સૂઈ જાય છે. આ ઉપનિષદ કહે છે. પ્રારબ્ધમાં તો બહુ છે, ઈશ્વરે ઢગલા આપ્યા, પણ તમે બેઠા બેઠા કામ ના કરો તો મળે? એટલે પડી પડી તો ગાડી કટાઈ જાય, એ નથી હાલતી તો માણા નો કટાઈ જાય. માણસ સફળ ક્યારે થાય? એક બાપાને બે દીકરા હતા, છેલ્લી અવસ્થા મરવા પડ્યા, શ્વાસ જતો નહોતો. બે છોકરા આવ્યા, બાપુજી અમને છેલ્લી ભલામણ કરો. બાપુજી કીધું કે જો દીકરાઓ, કાયમ મીઠું કરીને ખાજો, છાંયે જજો ને છાંયે આવજો. આ બે વાત મારી તમે ધ્યાનપૂર્વક સાંભળીને એ પ્રમાણે કરજો. સારું પિતાજી. મોટો ભાઈ હતો, એણે રોજ શીરા હલાવવાનું શરૂ કર્યું, ખેતર બેને ભાગ પાડી દીધેલા, છાંયે જજો ને છાંયે આવજો એવું કીધેલું. એટલે હાંજ પડે ત્યારે ખેતર જાય અને હાંજે પાછો આવે, ગળીકમાં જાય. દાડે દાડે બાપાની આપેલી જમીન બધી વેચાવા માંડી અને ભૂખ મરો આવવા માંડ્યો. નાનો છોકરો હતો, એને એના બાપની વાત યથાર્થ સમજી. એ ખેતરો લેતો ગયો, મોટો ખેડૂત થયો. આને જ્યારે દુઃખ આવ્યું ત્યારે નાના ભાઈ પાસે જઈને કહે છે કે ભાઈ, બાપાએ કીધું એમ જ કરું, હું દુઃખી થયો ને તું સુખી કેમ થયો? તે કે તું કરે છો કેમ? તે કે રોજ શીરો બનાવીને ખાવ, મીઠું કરીને ખાજો એવું કીધું, એટલે રોજ શીરો ખાવ, લાડવા ખાવ, અડદિયા ખાવ, ગડદિયા ખાવ, કે હા, અને રોજ છાંયે જાઉં છું ખેતરે, છાંયે આવું. ક્યારે જાશો? બસ સાંજે 5 વાગે ત્યારે જાઉં છું, 7 વાગે પાછું આવતો રહું. તે કે બાપુજીએ કીધી હતી ને એ વાત તું સમજ્યો નથી. તો હું કીધું તું? બાપુજીએ કીધું તું છાંયે જજો ને છાંયે આવજો, તડકો ન થાય, સૂરજ ન ઉગે ને એ પહેલાં ખેતર ભેળા થઈ જજો અને સૂરજ આથમે ને પછી ઘરે આવજો, આમ કીધું તું ગાંડા. તો મીઠું કરીને ખાવાનું કીધું તેનું શું? તો કે મીઠું તો લાગે કે ભૂખ લાગે, સમજાય? મીઠું ક્યારે લાગે? કે ભૂખ લાગે. બાકી 5 પ્રકારના પકવાનું હોય, ભૂખ ન હોય તોય મોઢું નથી બગાડતા, નથી જાણવું આજે, પણ હું પકવાન કે તારું પેટ નથી જામતું. એક મોટા સાધુ, એને નવો ચેલો થયો, ચેલો આવ્યો એટલે ગુરુ કે ભિક્ષા લઈ આવવાની ને આપણે બે જમી લેવાનું. સારું ગુરુજી, ચેલો જાય રોજ ભિક્ષા લેવા, ગુરુને ચેલો બે જમે. હવે ભિક્ષામાં તો કાંઈ તમે લાડવા થોડા આપો, વધેલો રોટલો જ આપો ને. હવે ચેલો રોજ બજારમાંથી નીકળે, મહિનો 2 મહિના 3 મહિના 6 મહિના થયા, ક્યારેય ગળ્યું મળ્યું નહીં. જલેબી વાળાની દુકાન પાસે જ નીકળે ને આને જલેબી ખાવાની ઈચ્છા થઈ, आश्रम में आवे के गुरुजी थे कि क्या है बेटा, आज तो जलेबी खाने का मन हुआ है, कहीं से ला दो ने। गुरुजी के एक सारू बेटा जलेबी खावे ने, कि हाँ, तो कि शू आयु छे, तो कि बाजरा ना रोटला ना टुकड़ा आया है, एक काम कर, आज जोड़ी छे ने એમાં ઢાંકીને ઓલા ખૂણા મૂકી દે, હમણાં જલેબી થઈ જાય। હવે ચેલાને ભરોસો, ગુરુ પ્રતાપી છે, ભજન બહુ કરે છે, કદાચ વળી એને આગળ વિદ્યા હોય, મંત્ર ભણે તો જલેબી થઈ જાય રોટલાના ટુકડાની। બેઠો રાહ જોઈને એક કલાક થઈ, ગુરુજી બહોત ભૂખ લગી હે, જો બેટા દેખ જલેબી હોઈ કે નહીં હોઈ, દેખ। ઊભો થઈને ગયો, જામ ઓલું ઓલું ગણું કહેવાય ને આપણે જે કપડું આમ છોડીને આમ જોવે, તે ગુરુજી અભી નહીં હોઈ, વૈસે કે વૈસે હિ। ગુરુજી કે સારું ઢાંકી દે, હમણાં થઈ જાય બેટા। પાછું ઢાંકી દીધું, બીજી કલાક થઈ, બોલો અકળાય, ગુરુજી બહુ ભૂખ લાગી છે, જલેબી મારે ખાવી છે। તો કે જો જલેબી થઈ કે નહીં, પાછો ગયો, જામ ખોલીને જોયું, ગુરુજીને માથું કૂટીને કે ગુરુજી અભી બી જલેબી નહીં હોઈ। ગુરુજી કે કાંઈ વાંધો નહીં, હમણાંથી જાહે ઢાંકી દે, વાર લાગે ને થતા, બાજુ ઢાંકી દીધું। બારની ઉપર બે કલાક થઈને આને પેટમાં હનુમાન કૂદકા કરે ને એવો ખીચાઈ ગયો, ગુરુજી તો કે શું છે બેટા, હવે જલેબી થાય કે ન થાય મને ભૂખ લાગી, ખાવાનું આપો, તો કે જોઈ લે હમણાં જલેબી થઈ ગઈ છે। અને જ્યાં ઓલું બથાણું ખોલીને જોઈને જલેબી નહોતી, પણ એ રોટલાના ટુકડા ને પાણીનો ગ્લાસ એ જે ખાતો હતો ને, આહા, 32 કોઠે દીવા થતા હતા, મોઢા ઉપર હરખ હમાતો નહોતો, ગુરુજી પાસે જઈને માથા ઉપર હાથ મૂકીને કે બેટા જલેબી સે ભી જ્યાદા સ્વાદ આતા હૈ કે નહીં આતા, તો કે હા ગુરુજી। ત્યારે ગુરુએ સમજાવ્યું કે બેટા સ્વાદ જલેબીમાં નથી હોતો, સ્વાદ ભૂખમાં હોય છે। બોલો નાનો ભાઈ મોટા ભાઈને કે બાપાએ કીધું તું મીઠું કરીને ખાજો, સવારથી હાં સુધી ખેતરમાં વળ ખાઈને પછી બાજરાનો રોટલો મીઠો લાગે ને એટલો શેરો ન લાગે ગંડા, તારી જમીન વેચાઈ જાય ને। પરિશ્રમ વિના કોઈ વસ્તુ મળતી નથી અને મેળવેલી વસ્તુ પણ પરિશ્રમ વિના સચવાતી નથી। આ તમે બધા કેટલી મહેનત કરો છો ઓફિસની અંદર સવારના પોરમાં, હા, આમાં સુરેશભાઈને અમને ખબર છે, ગુરુ લગભગ કાંઈ કઈ હમણાં જ કહેતા હતા, ટાઢા ટિફિન ખાઈને તમે મહેનત કરો છો, ઓછી મહેનત કરો, 9-9, 10-10 વાગે ઓફિસે જાય કે પૈસા વાળા થાય, જો આ ચાણક્યની વાત વાંચું, આ પહેલાં મેં વિદુરજીની વાત તમને, હવે ચાણક્ય તો બરાબર ધ્યાન દઈને સાંભળજો, ઓરિજિનલ શબ્દો લખી લાવ્યો, તમારી પાસે જે નથી એ મેળવવામાં અને જે છે એ જાળવી રાખવામાં, અને જે જાળવી અને જે જાળવી રાખ્યું છે એને વધારવામાં, વધારો કરવામાં, બે જ બાબતો અગત્યની છે, સમજાણું, જે નથી એને મેળવવામાં, જે છે એને વધારવામાં, અને અને જે મેળવેલું છે એને વધારવામાં અને એની વૃદ્ધિ કરવામાં, ચાણક્ય એમ કહે છે, એક બે જ બાબતને, એક તો તમારો પરિશ્રમ અને બીજી તમારી સમજણ, આ બે વસ્તુ ન હોય તો મળેલી વસ્તુ પણ આપણી પાસે જતી રહે, એને કઈ રીતે એમને સરખાવવું, શ્રમ વગરની સમજણ અને સમજણ વગરનો શ્રમ કેવો છે, સમજણ ન હોય ખાલી એકલી ધડીકા જ કરતા હોય, મહેનત જ કરતા હોય, પણ તમારી પાસે આવડત ન હોય તો પૈસાવાળા થવાય ન થવાય, કઈ રીતે ન થવાય એ વાત કરે, જેમ ચૂલા વગરની તાવડી અને તાવડી વગરનો ચૂલો માણસની ભૂખ નથી ભાંગતો, એમ શ્રમ વિનાની સમજણ અને સમજણ વિનાનો શ્રમ આ સ્થિતિ પહોંચાડે છે। ચૂલા વગર તાવડી શું કરે, રોટલો પકાવે, અને તાવડી વગર ચૂલો શું કરે, એવી ચાણક્ય કેવી ગજબની વાતો કરી, એટલે શ્રમ પણ સારી દિશામાં થવો પડે એ વાત કરે છે। શ્રમ વગેરે હાથ જોડીને ઊભા રહે એ માણસને મૂર્ખ કીધું. હવે ચાણક્ય આગળ, અશિષ્ય શાસ્ત્રીઓ રાજન અન્ય શૂન્યમ ઉપાસતે કદર્પમ ભજતે યસ્ત તામહાવુર મૂઢ ચેતસ. અહીંયા એમ કહે છે કે અશિષ્ય જે હોય, જે શિષ્ય ન હોય, એને કોઈ દિવસ ઉપદેશ દેવો નહીં. ડાયરેક્ટ જઈને બેહી ન જાવું, ભાઈ તારે આમ ન કરાય, તારે આમ ન કરાય, એટલે ભાઈ તમારો ચેલો છે. શિષ્ય ખાલી કંઠી પહેરવા માત્રથી નથી થઈ જવાતું. કંઠી તો ઘણા પહેરી જતા હોય. શિષ્ય કોને કહેવાય એ અહીંયા ચાણક્ય અને વિદુરજી બે બતાવે છે. જે સમર્પિત થાય એને શિષ્ય કહેવાય. એક દિવસમાં ચેલા નથી થઈ જવાતું. આમ ગળું કરી નાખીને કંઠી પહેરાવી દીધી એટલે ચેલા થઈ ગયા? ના, શિષ્ય થવા માટે સાધના કરવી પડે છે, સમર્પણ કરવું પડે. એક દિવસમાં બધું થઈ જાય? સુબોધ સાગરની એક અંદર એક વાત આવે છે, તમે બધા કદાચ વાંચી હશે. એક પતિવ્રતા સ્ત્રી ખેડૂત માણા ગામડા ગામમાં રહી, બે જણાને અદ્ભુત પ્રેમ, પતિની પરાયણ જ આ સ્ત્રી રહી. હવે એક દિવસ એનો પતિ ખેતરમાંથી ઉનાળાનો સમય હશે, બપોરે 1-2 વાગે ઘરે આવ્યો અને તરસ બહુ લાગેલી. પેલી ઉપર બેઠી હતી. પતિએ આવીને ઓટલે બેસીને કીધું, પાણી લાવજે. પેલીને એમ થયું કે હેઠી ઉતરીશ તો વાર લાગશે. પતિમાં પ્રેમ હોય એની વાત છે હો ભાઈ, સાંજ પડે કટ હો ગાળું દેતી હોય એની વાત નથી આ. એને તો એમ થાય મૂવો ભલન તરસો મરતો, આપણે હું ક્યાં, આપણા બાપનો છોકરો. હોલીને એમ થયું બિચારાને તરસ લાગી છે, ખેતીમાં કામ કરીને આવ્યા છે, હેઠી જાયશ તો વાર લાગશે. લોટો ભરીને ત્યાંથી ધૂબકો માર્યો ને સામે એક બીજી બેઠી હતી આમાં જ ઘરમાં. આને કાંઈ ન થયું. આમ ઓલું આમ આમ હળવું ફૂલ પડે ને એમ સીધો લ્યો પાણી, ઓલે પીધું. પેલીને એમ થયું કે આ તો મારી બેનપણી, રોજ હારે જાય છે, દળણું દળાવવા હારે જાય, પાણી ભરવા હારે જાય, મંદિર હારે જાય, પણ મળે આ વિદ્યા મને ન શીખવાડી. આ કે વિદ્યા થોડી, આ જે વારો છે પાણી ભરવા જતી છે ને. તે કે એ તે કે હું તું ઉપરથી પડી તો તને કાંઈ ન થયું? તે કે ન થાય. પણ કેમ એમ થયું? તે કે એનું કારણ છે. તે કે તે મને શીખવાડ્યું જ નહીં. તે કે તારા કામનું નથી. અરે ના, મને શીખવાડ, અને ન શીખવાડ તો આજ પછી આપણા બેનપણા કટર. એ કઈ સામાન્ય ન હોય, માથા ભરે હોય તો જ આમ કરે. ઓલી કે સારું, અમારા બેની અંદર એવો પ્રેમ છે, એવી વફાદારી છે, અને એટલા એકબીજાને પ્રેમ કરીએ છીએ, અને ઈ કે એમ જ હું કરું છું એનો આ પ્રતાપ છે. ઈ જાગે ઈ પહેલાં જાગી જાઉં છું, ઈ સૂવે પછી સૂવું છું, ઈ જમે પછી જમું છું, ઈ પાણી પીવે પછી હું પાણી પીઉં છું, એની જે જે ઈચ્છા હોય બધી પૂરી કરું છું, એના પ્રતાપે આ થાય. હે? તે કે હા, તો કાલથી હું એ કરું. તે કે એમાં કરવાનું શું હોય? તે કે બસ સવારના પોરમાં આપણા પતિ જાગે એ પહેલાં પાણી ગરમ ગરમ તૈયાર કરી દેવું, એનો રૂમાલ મૂકી દેવો, એને ગમતો એવો સાબુ મૂકી દેવો, એ હજી નાઈન તૈયાર થાય પહેલાં શીરો સરસ મજાનો નાસ્તો બનાવી દેવો, એને જમાડવા પ્રેમથી. હા? તે કે સારું, હવે અહીંયા તો સવારના પોરમાં ચાલુ થયું, હજી તો 5 નહોતા વાગ્યા ને, ગોદડું ખેંચ્યું, ઊભા થાવ. ઓલો કે પણ છે, ઊભા થાવ, ગરમ પાણી બાથરૂમમાં મૂકી દીધું. જો આને એમ થયું કે રોજ તો હું કેટલી રાડ્યું નાખું તો મળી પાણી નથી કરી દીધી, ને આજે બાથરૂમમાં પાણી ગોઠવી દીધું. આ ઓટોમેટિક હું મશીનમાં ફેરફાર થઈ ગયો. ઊભા થાવ કે છે. ઓલો ઊભો થયો, ગરમ ગરમ પાણી, ઉનાળોનો ટાઈમ, તો કે આટલું બધું ગરમ? તો કે નાઈલો છાના મના બોલ્યા વગેરે કે છે. હા ને, એમ તું કોક સાધુ પાસે સાંભળી આવી લાગે. ગરમ ગરમ પાણી એનો, હાલો શીરો તૈયાર છે. અરે પણ હજી કાલ સાંજે બહુ ખાધું છે, પચ્યું નથી. નહીં ખાઈ લો છાના મના કે પચ્યું ભલે ન હોય, શીરો ખાવ કે છે. આવું ઓટોમેટિક પરિવર્તન થઈ જાય, ક્યારે વિચાર્યું ન હોય. હે? 10 વખત કહે તો પાટલો ન ઢાળતી હોય, શીરો તૈયાર કરીને કે લો ખાવ. ઓલાને એમ તું જે થાય તે આપણે જોયા કરીએ. બિચારે શીરો ખાધો, શીરો ખાધો એટલે તરત એનો કપડો ખેસ બેસ લાવવાનો છે. પાઘડી પાઘડી કે લો આ પાઘડી, બૂટ સાફ કરીને મૂકી દીધા, લો આ બૂટ પહેરી લો, લાકડી લાવીને કે લો આ લાકડી હાથમાં, તે કે છે હું જાઉ ખેતરે લો. અને જુઓ બપોર વહેલા વહેલા પાછા આવજો, મારે તમને ગરમ ગરમ જમાડવાના છે. સારું આવી જાય. હવે પતિવ્રતા છે કે પતિને પોતે કેમ કરાવે? ઓલો બિચારો પત્ની વ્રત વાળો થઈ ગયો, એવું નહીં લાગતું. બપોર ઘેરે આવ્યા પાછ જમાડીને કે હુઈ જાઓ, તે પણ મારે નથી હું, પણ હુઈ જાઓ કીધું ને. બપોર હું રહી દીધો ગોદડું પથરીને, ઓલો આળોટે ઊભા થતા નહીં, ન થાવ થાય બીજો. ત્રણ વાગ્યા, ઊભા થાવ લો શરબત તૈયાર છે, પણ નથી પીવું, પી લો. પાછું લાકડી આપીને જાઓ ખેતરે, સાંજે પાછા આવજો, વહેલા આવજો, વઘારેલી ખીચડી કરવી, સરસ મજાના મેથીના ગોટા. ત્રણ દડા કાર્યક્રમ આવ્યો. ચોથે દિવસે કે છે ને, આજે તમે બપોર થોડાક મોડા આવજો. તો કે કેમ? તો કે બસ, અને તમારે ફળિયામાં આવીને હોટલે બેહવું અને ત્યાં બેઠા બેઠા પાણી માગવું. કે આ ઘડીકમાં થઈ જાય, ઓલું જોઈ ગઈ હતી ને, આવ્યો ઓલો તાપ હતો, લોટો લઈને બેઠેલી, જોયું આવ્યા, ઓટલે બેસીને ઓલે કીધું પાણી લાવજે ઉપરથી, જે ધૂપકો મેં હાથ ને પગ બધું ભાંગી ગયું. રાડે રાડું ડાક ઓલે હવારે પૂછેલું કે હું આવું અને પાણી શા માટે માગું? એ કે તમારે જોયા કરવાનું, કે આજે હું છે ને તમને પરચો દેખાડીશ. દેખાડ્યો લે તારે. આજુબાજુ વાળા ભેગા થઈ ગયા, રાડે રાડ્યું નાખે, બે ઘટકે ગાળ્યું દે ઓલી હામી વાળીને, મારું ભાંગી ગયા પગ, બધું ભાજી ખાવાનું ભાંગી ગયું. તરત હોસ્પિટલમાં લઈ ગયા, બે મહિને થોડી હાજી થઈ ત્યારે ઓલાએ કીધું, પણ તે આ ધંધો કર્યો હું લેવા. બે મહિને બોલી કે એ હામી વાળી નહીં, એને શીખવાડ્યું તું. ત્યારે એનો પતિ કે ગાંડીની, એની તો આખા જન્મની સાધના છે અને તું બે દાડાથી મારી ગઘલાવ ગઘલાવ કરતી હતી ને પાછી પતિવ્રતાનો ડોળ કરે, હા એમ ન થાય. વિદુરજી કહે છે, ભાઈ ઘડીકમાં શિષ્ય નથી થઈ જવાતું, એ તો સાધના જોઈએ, હે બે દાડમ થઈ જવાય. આ જગતને ગીતા મળી હોય તો અર્જુન મિત્ર મટીને શિષ્ય થયા પછી મળી. અર્જુન એમ બોલ્યા, શિષ્યસ્તેહં સાધિ માં ત્વાં પ્રપન્ન, હે પ્રભુ હું તમારો શિષ્ય છું, આજથી આજ દિવસ સુધી તમારો મિત્ર હતો, આજ દિવસ સુધી તમે મારા શાળા હતા, બધા સંબંધો હતા, પણ અત્યારે હું તમારો શિષ્ય થાઉં છું અને તમે મને યોગ્ય માર્ગદર્શન આપો, મને ઉપદેશ આપો. ઉપદેશ આપ્યો પરમાત્માએ, શિષ્ય થયા પછી આપ્યો. અને છેલ્લે ઠાકોરજીએ એમ કીધું ગીતામાં, અશિષ્યાય ન દાતવ્યમ, હે અર્જુન મેં જે તને આપ્યું છે એ જે અશિષ્ય હોય એને તું ક્યારેય આપતો નહીં. અદભુત વાત છે. એટલે અહીંયા એમ કે છે, અશિષ્યાય શાસ્ત્રીયો રાજન્યસ્ચ શૂન્ય ઉપાસતે. અશિષ્યની પાસે બેસીને જે ઉપદેશ આપ્યા કરે છે, સલાહ આપ્યા કરે છે, એ મૂર્ખ છે, એને આપણી જરૂર જ નથી. એટલે વગર માગી સલાહ ન આપવી, એવું કીધું છે. અને બહુ ગજબની વાત, આ મોટા મોટા ખાસ શીખવા જઈએ, રાજકારણી માણસની સાથે ખાનગીમાં સંબંધ ન રાખવો, જાહેરમાં રાખવો, સમજાય? છાનો સંબંધ કોઈ દાડો રાજકારણી માણસે ન રાખવો, કારણ કે રાજકારણી માણસ મેલા અને એકદમ સ્વાર્થી હોય છે. એ તમારો ઉપયોગ એના કયા કાળા કામ માટે કેવી રીતે કરે આપણને ખબર પડવા દે, હે? આ કેટલી ગજબની વાત. હા, સંબંધ રાખો, પણ જાહેરમાં આ મારો મિત્ર છે એમ, આ ફલાણાભાઈ છે એને બધા લોકોને ખબર હોવી જોઈએ એવી રીતે રાખો, પણ છાની રીતે રાજકારણી સાથે સંબંધ રાખવો. શિક્ષાપત્રીમાં મહારાજે આવી ટાંક મારી, રાજાની સાથે જે સ્ત્રીને સંબંધ હોય એ સ્ત્રી સાથે અમારા આશ્રિતોએ સંબંધ રાખવો. વાત આવે છે શિક્ષાપત્રી કે નથી આવતી? સ્વામિનારાયણ ભગવાને તો આ બધાનો સાર આપણને આપ્યો છે. આ વાત મોટી આપત્તિ અને મોટી બદનામીમાંથી આપ